તારીખ 3/9/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 194 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 701
ચંદ્ર વચનામૃત 194 પત્ર ચલતા હૈ એક સ્થળ મેં નહીં પરંતુ સર્વ સ્થળો ઓર સર્વ શાસ્ત્રો મેં યહી બાત કહેને કા લક્ષ્ય હૈ. કૃપાલુ દેવને બહુત સે શાસ્ત્ર પઢે થે ઓર ઉનમે સે ये बात उन्होंने निकाली है. और इसके समर्थन में एक सूत्र भी उद्धरण किया है, आणाय धम्मो आणाय तवो. आज्ञा का आराधन ही धर्म और आज्ञा का आराधन ही तप है. ये गंभीर सूत्र है. धर्म की तो कई प्रकार की परिभाषा है और वो स्वद्रव्याश्रित होता है, ऐसा अध्यात्म के प्रकरण में प्रसिद्ध है. फिर भी यहाँ गुरु की आज्ञा को ही धर्म बोला है. हाँ, सूत्र में वो बात है. तो वो बात के विरुद्ध नहीं है. गुरु की आज्ञा भी वही है कि अंतर्मुख हो जाओ, और वही आज्ञा में जो चलता है उसको ही धर्म की प्राप्ति होती है. अंतर्मुख कोई स्वच्छंद प्रवृत्ति करने वाला हो नहीं सकता. जिसका स्वच्छंद गया हो वही अंतर्मुख हो करके धर्म दशा को प्राप्त कर सकता है. स्वच्छंद किसका जाता है कि जो गुरु आज्ञा में रहता है उसका. अनादि से जीव अनेक प्रकार के विपरीत भावों को लेकर के अयोग्यता में, बहुत सी अयोग्यता में रहा हुआ है और कदम कदम पर भूल भी करता है, बहुत भूल करता है. डगले ने पगले भूले थे आप एम कही ना, केम डगले ने पगले भूले थे तो पूर्व कर्म छे ए बधा संसारिक भावो थे बांधेला छे અને જે તે ભાવનો ઉદય, જે તે કર્મનો ઉદય આવે છે, આત્મામાં જોડાણ નથી, હજી ઉદયમાં જોડાણ થયા વિના રહેતું નથી, એટલે ડગલે ને પગલે ભૂલે છે. હવે ત્યાંથી કેવી રીતે નીકળવું એ તો એને ગુરુનું માર્ગદર્શન ન મળે તો નીકળી ન શકે. કેમ કે એને તો ખબર નથી કે કેવી રીતે નીકળવું, આમાંથી છૂટવું કેવી રીતે, એને પોતાને તો સૂઝ આવતી નથી. એવી પરિસ્થિતિમાં જો એ આજ્ઞાધીનપણે રહીએ તો ક્રમે કરીને છૂટીને અંતર્મુખ થાય. પણ એ પ્રકારનું આજ્ઞાનું અવલંબન ન હોય તો એને ધર્મ પ્રાપ્તિ થતી નથી. એટલે એમ કહ્યું કે આજ્ઞા તેજ ધર્મ છે. આણાએ ધમ્મો એટલે આજના તે જ ધર્મ છે, એટલા માટે કહ્યું. એ સિવાય ધર્મ પ્રાપ્તિ સંભવિત નથી અને શક્ય પણ નથી. અને આણા એ તવો અને આજ્ઞા એ તપ છે. તપ એટલા માટે કહ્યું કે એવી રીતે આજ્ઞામાં રહેવું એ કોઈ સહેલું નથી. જેમ તપ તપવું એ કંઈ સહેલું નથી, એમ એવી રીતે આજ્ઞામાં રહેવું એ પણ સહેલું નથી. વારંવાર જીવની કમાન ક્યારે છટકી જાય એનો કાંઈ ઠેકાણો નથી અને આજ્ઞા બારવીઓ જાય. એને પોતાને ખ્યાલ જ પાછળથી આવે, કરે શું? પાછળથી તો ખબર પડે કે મારી ગડબડ થઈ ગઈ હતી, બધું એને શું કરવું. એટલે આજ્ઞાધીનપણે રહેવું એ પણ મોટું તપ છે. બધી જગ્યાએ મહાપુરુષોનો કહેવાનો આ જ લક્ષ્ય છે. બધી જગ્યાએ આ જ લક્ષ્યથી વાત કરી છે, ભલે એની આગળ પાછળની ગમે તે વાત કરી હોય, પણ આ જ લક્ષ્ય છે કહેવા પાછળ. આ લક્ષ્ય જીવની સમજમાં નથી આવતો અને આવો લક્ષ્ય છે એ જીવને સમજવામાં આવતો નથી. બીજું બધું સમજે છે પણ આ નથી સમજતો. વળી બે ચાર શાસ્ત્ર વાંચે ત્યારે એમ થાય કે પણ આમાં તો નિમિત્તાધીન દ્રષ્ટિ થઈ જશે. પણ આખો દિવસ કર્મના ઉદયને આધીન પરિણમે છે. નિરંતર કર્મના ઉદયને આધીન પરિણમે છે ત્યાં એને તર્ક નથી આવતો કે હું પરાધીનપણે પરિણમું છું એનું શું. પણ જ્યાં ગુરુ આજ્ઞામાં રહેવાની વાત આવે છે ત્યાં એને અસરળતા થઈ આવે છે. શું થાય છે? અસરળતા થઈ આવે છે અને સિદ્ધાંતને અસરળપણે ગ્રહણ કરે છે. ઉપાદાનના સિદ્ધાંતને અસરળપણે ગ્રહણ કરે છે. સિદ્ધાંતનો છળ પકડે છે જી અને આ ઠેકાણે ભૂલે છે. બાકી બધી શાસ્ત્રની વાતો બરાબર કરે પણ આ ઠેકાણે ભૂલે છે પાછું. આ લક્ષ્ય જીવની સમજમાં નથી આવ્યો. એનું કારણ, એના કારણોમાં, કારણો અનેક છે પણ એના કારણોમાં બધાથી મુખ્ય કારણ સ્વચ્છંદ છે. અહીં સુધી આપણે ચાલી જતો સ્વચ્છંદ લેવું છે ને. સ્વચ્છંદનો વિષય આપણે પ્રયોજન સિદ્ધિમાં થોડોક વિશેષપણે ચર્ચામાં લીધો છે. સ્વચ્છંદનો સદભાવ દર્શાવતા કેટલાક ભાવોનું વર્ણન આ જગ્યાએ કર્યું છે. શાસ્ત્ર સંગત કે શાસ્ત્રથી વિસંગત જ્ઞાનના ક્ષોભસમમાં હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો અને તેથી જિજ્ઞાસાનો અભાવ થઈ જવો. શું કહે છે? કેટલાક જીવોની સમજણ શાસ્ત્રની સાથે સુસંગત હોય છે તો કેટલાને તો એનું ઠેકાણું હોતું નથી. શાસ્ત્રથી વિસંગત એટલે શાસ્ત્ર સાથે મેળ ન ખાય. શાસ્ત્રની સાથે મેળવાળી સમજણ કે શાસ્ત્રની સાથે મેળ ન ખાતી સમજણ. હું સમજું છું એવો વર્તમાન ક્ષોભસમ જ્ઞાનના ક્ષોભસમ ભાવમાં પરિણામ રહેવા કે હું સમજું છું એવો ભાવ રહ્યા કરવો કે જેના કારણે જિજ્ઞાસાનો અભાવ થાય. હજી મારે જે કામ કરવું છે એ કઈ રીતે કરવું એવી જે જિજ્ઞાસા હોવી જોઈએ એનો અભાવ થાય ત્યારે સમજવું કે ક્ષોભસમનો અહંકાર થઈ ગયો છે. એ શાસ્ત્રનો સ્વાધ્યાય કરનારના સ્વછંદનો પ્રકાર છે. બીજું, સત્પુરુષના વચનમાં શંકા થવી. બહુ લાંબુ થઈ જશે, સ્વછંદને તો પહેલાં સમજીએ પછી ઉપાય, તો પેલા બહુ વિસ્તાર બહુ થઈ જશે. તો સ્વછંદ કેવા કેવા પ્રકારે થાય છે, પોતાના પરિણામો સાથે મેળવવું, અને ક્યાંય એવું દેખાય તો એનો ખેદ કરીને અથવા એનો ઉપાય આમાંથી સમજી લઈને દૂર કરવો. નો ઉપાય સમજાય ત્યારે પ્રશ્ન કરવામાં વાંધો નથી. બરાબર છે. સત્પુરુષના વચનમાં શંકા થવી, અહીંયા આમ કેમ કીધું, અહીંયા આમ કેમ લખ્યું, તેમજ ભૂલ દેખવાની વૃત્તિ રહેવી કે વૃત્તિ થવી, એમની પણ ક્યાંક ભૂલ હોઈ શકે, માટે આપણે જરાક ધ્યાન રાખવું. અર્થાત ગાથાર્થ અથવા શબ્દાર્થની મુખ્યતા કરીને ભૂલ સમજવી. અહીંયા ગાથાનો અર્થ આમ આમ ન થાય ને, આમણે આ કેમ આવો અર્થ કર્યો છે, એટલે ગાથાના અર્થની અથવા શબ્દોના અર્થની મુખ્યતા થાય, આશય પોતે ચૂકી જાય, આશય ચૂકી જાય, અથવા ઓગ સંજ્ઞાથી શબ્દાર્થ તો બરાબર કરે પણ આશય ન પકડી શકે ત્યારે એને ભૂલ દેખાય, એ સ્વછંદને કારણે દેખાય છે. ત્રીજું, સત્પુરુષમાં શ્રદ્ધાનો અભાવ તેમજ અભક્તિના પરિણામ થવા, એ પણ સ્પષ્ટપણે સ્વછંદના પરિણામ છે. સ્વછંદ એટલે શું, કે સૌથી વધુ દર્શનમોહને તીવ્ર કરનારો મહાદોષ એનું નામ સ્વછંદ. દર્શનમોહ તો અનાદિનો છે પણ એને વધારે તીવ્ર કરનારો ભાવ છે એ સ્વછંદ છે. જો જીવ સ્વછંદને ટાળી શકે, રોકી શકે, તો અવશ્ય એનો મોક્ષ થાય એમ આત્મસિદ્ધિ શાસ્ત્રની 15મી ગાથામાં વાત કરી છે કે રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ. પાયમાં એમ અનંત છે, અનંત જીવો પાયમાં, એ સ્વછંદ રાખીને પાયમાં નથી, ટાળીને પાયમાં છે. ભાખ્યું જીન નિર્દોષ, નિર્દોષ જીન પરમાત્માએ એ વાત ભાખી છે અથવા કહી છે. ચોથું, સત્પુરુષનો વિરોધ કરવો અથવા અવર્ણવાદ કરવો. અવર્ણવાદ એટલે જે દોષ ન હોય તેવા દોષ બોલવા અથવા કહેવા અથવા વિચારવા, એ સૌથી મોટો તીવ્ર સ્વછંદનો પ્રકાર છે, એ સ્વછંદનો તીવ્ર પ્રકાર છે. શ્રદ્ધાનો અભાવ છે ત્યાં, હજી વિરોધ ન પણ કરતો હોય પણ વિશ્વાસ એને ન આવતો હોય, ભાઈ મને હજી એવું લાગતું નથી કાંઈ, એટલે એટલો બધો વિરોધમાં ન જાય, તીવ્રપણે દર્શનમોહના પરિણામ હજી એટલા ન થતા હોય. બહુ તીવ્રપણે દર્શનમોહના પરિણામ થાય ત્યારે વિરોધ કરે અને અવગુણ પણ ગાય. ઉપસંજ્ઞામાં વિશ્વાસ ન હોય, કોઈ વખત વિકલ્પમાં પણ એવું આવતું હોય કે જે મને વિશ્વાસ નથી આવતો, એવું પણ કોઈને થતું હોય, એ બધું સ્વછંદનું કારણ છે. ઉપસંજ્ઞાથી પણ વિશ્વાસ તો જોઈએ હોય તો ન જ આવે. અથવા જેટલો પોતાના મૂંઝવણનું સમાધાન થાય એટલો વિશ્વાસ આવે, બાકીનો વિશ્વાસ ન પણ આવે. પાંચમો, ચૈતન્યને સ્પર્શીને આવતી સત્પુરુષની વાણી પ્રત્યક્ષ શ્રવણ થવા છતાં અહોભાવનો અભાવ, જે પોતાની મહિમા આવવો જોઈએ એવો મહિમા ન આવે, અથવા ઉપેક્ષા ભાવ થાય, ઉદાસીન રહે પોતે, અથવા નિરુત્સાહના પરિણામ થાય, એ પણ સ્વચ્છંદને જ બતાવે છે. જેમ કે જે વાણી આવતી હોય છે એનું એ જો ખરેખર સમજાય તો મહિમાને અહોભાવ આવ્યા વિના રહે નહીં. બહુમાનનો ભાવ, અહોભાવ એટલે બહુમાનનો ભાવ આવ્યા વિના રહે નહીં, અને ઉદાસ રહે, ઉદાસીન રહે, ઉપેક્ષિત ભાવ રહે, ભલે વિરોધ ન કરે પણ ઉપેક્ષા ભાવ રહે, ઉદાસીન ભાવ રહે, અથવા કાંઈ ઉત્સાહ જ ન આવે. પોતાની જાતને ઇન્વોલ્વ ન કરે, અથવા એનું જે મૂલ્યાંકન થવું જોઈએ મૂલ્યાંકન ન થાય, જે કાંઈ વાત આવે છે એનું મૂલ્યાંકન થવું જોઈએ ને, એ મૂલ્યાંકન ન થાય એટલે એ રીતે એને ન સમજાય, ઉપરથી જતું હોય બધું એટલે ઉદાસ રહી જાય, કાંઈ ઉત્સાહ આવે નહીં, સાંભળે રાખે, આ તો રોજનું થયું હવે આપણે, આ તો રોજ સાંભળવા મળે છે ને, લગભગ એની વાત મોટા ભાગની હોય છે, શું એમ કરીને ઉત્સાહ ન આવે, ઉપેક્ષા રહ્યા કરે. જેને હજુ ગુરુદેવના પ્રવચનો થતા હતા, તો બેનશ્રી જ્ઞાની હતા છતાં એમ કે અપૂર્વ અપૂર્વ આવે છે ગુરુદેવની વાણીમાં, અપૂર્વ અપૂર્વ નીકળ્યા કરે છે, એમને કેવું લાગતું છે બોલો, કેટલો બધો ઉત્સાહ આવતો હતો. એટલે શું છે કે એનું મૂલ્યાંકન થાય છે, પોતાના આત્મા ઉપર અસર જેટલી થાય છે એના ઉપર મૂલ્યાંકન થાય છે. દર્શનોનું આવરણ તીવ્ર હોય તો પોતાના ઉપર અસર ન થતી હોય, અસર ન થાય એટલે એને અહોભાવ ન આવે, ઉદાસીન રહી જાય, ઉત્સાહ ન આવે, નિરુત્સાહ થઈ જાય, શું એ સ્વચ્છંદના પ્રકારમાં જાય છે. હા, લક્ષ્મી જાતા હે, હા એસા હૈ, અપના એક સાલ કા બચ્ચા કી ભાષા ભી હમકો પ્રિય લગતી હૈ, વો પૂરો બોલને કો સીખા નહીં હૈ, લેકિન ધ ધ ત ધ કરે તો બોલતો થાય તો આપણને પ્રિય લગતા હૈ, હા એ દેખો થોડું થોડું બોલે છે, કાંઈક કાંઈક બોલે છે, બોલવાનો પ્રયત્ન કરે છે, રાજે રાજે થઈ જાય, હા એ તો બછડે કા દાખલા દિયા થાને, હા તો ઉસકા રસ્સી છોડતા હૈ તો ખુદને લગતા હૈ, તો મેં બંધન મેં પડા હું, બહુ દુઃખી હું, અનંતકાલ સે દુઃખી હો રહા હું, મુજે દુઃખ સે છોડા રહે હૈ, ઉસકા ઉમંગ નહીં આતા હૈ, એ વાત કૈસી હૈ, બહુ વિચિત્ર હૈ એ વાત, બહુ વિચિત્ર હૈ. એક બછડે કો ભી ઉમંગ આતા હૈ, રસ્સી છોડતા હૈ, છૂટા નહીં હૈ, છોડને કી તૈયારી મેં ઉછલકૂદ કરતા હૈ ઇતના સેન્સ તો બછડે કો હૈ હમે ક્યા હો ગયા હૈ માલુમ નહીં કે અનંત બંધન સે છોડાને કે અનંત દુઃખ સે છોડાને કે બાત પર હમકો ઉત્સાહ નહીં આવે કે ક્યા હો ગયા હૈ એસી બાત હૈ સત્પુરુષ પ્રત્યે વિનય ભક્તિમાં ન્યૂનતા અને મને આવડે છે તેવી મુખ ચડવી એ પણ પસંદ છે. ન્યૂનતા એટલે ઓછો વંચના બુદ્ધિ થાય છે ને, અત્યંત મહિમાપૂર્વક અને અત્યંત જિજ્ઞાસામાં રહીને સત્શ્રવણ કરવું બહુ કિંમતી વાત આવે છે. ગુરુદેવ તો કહેતા કે આમાં તો રતન તણાય છે, આજે વાણીનો પ્રવાહ ચાલે છે એમાં રતનો તણાય છે. રતન એક બે રતન નથી જતા, સંખ્યાબંધ રત્નો નીકળે છે. ભાગ્યવાન કર વાવરે એની મોતીએ મુઠ્યું ભરાય. આમ હાથ આડો રાખે ને વાવરે એટલે વીણવા ન પડે, એને આમ આડો હાથ રાખે ને તે મુઠ્ઠી ભરીને રતન હાથમાં આવે, મોતી હાથમાં આવે, એટલા બધા રતન તણાય છે આની અંદર. મૂલ્યાંકન થવું જોઈએ, મહિમા આવવો જોઈએ. અત્યંત મહિમાપૂર્વક અને અત્યંત જિજ્ઞાસામાં રહીને સત્શ્રવણ કરવું, અથવા શ્રવણ કાળે તે વાણી મુમુક્ષુના અંતરંગને સ્પર્શે અને અસર થાય એના અંતરાત્મા ઉપર, તો એને મહિમા આવ્યા વિના રહીએ નહીં. તો દર્શન મો ઘટે, સાંભળતા સાંભળતા પણ દર્શન મો ઘટે. પછી સત્પુરુષના ચારિત્ર દોષનું લક્ષ્ય રહેવું અને તેની મુખ્યતા થવી, કેમ કે સંપૂર્ણ નિર્દોષ તો હોતા નથી અને ચારિત્રના દોષો ભૂમિકા અનુસાર હોય છે, તો એનું લક્ષ્ય થવું એની મુખ્યતા થવી એ પણ સ્વચ્છંદ છે. લક્ષ્ય રહેવું એટલે ધ્યાન જવું, ક્યાં ભૂલે છે, ક્યાં ભૂલે છે, ક્યાં ક્યાંક ભૂલે છે, ક્યાંક એને પણ અહીંયા પણ દોષ થાય છે, શું એવી રીતે અંદરમાં લક્ષ થઈ જાય, શું એને મુખ્યતા થઈ જાય, તો એ સ્વચ્છંદ છે. સત્પુરુષની ઉપેક્ષા થવી, એનો ઉપાય એ છે કે સત્પુરુષના અલૌકિક ચારિત્રને એટલે અંતરંગ જે અલૌકિક આચરણ છે એને લક્ષ્યમાં લઈને પોતાને પુરુષાર્થની પ્રેરણા થાય તો ઉપરનો દોષ ન થાય એમ કહેવું છે. અલૌકિક એટલે જે લોકોત્તર છે, અંતર્મુખી જે પરિણમન છે, સ્વરૂપાચરણ રૂપ જે ચારિત્ર છે એ કેટલા પુરુષાર્થના પરાક્રમ, પુરુષાર્થનું પરાક્રમ હોય તો થાય એમ જો લક્ષ્યમાં આવે તો પોતાને પણ પુરુષાર્થની પ્રેરણા થાય. એનો પુરુષાર્થ દેખાય તો વાત બીજી થાય, પુરુષાર્થ ન દેખાય તો બાહ્ય પરિણામો દેખાય, ને બાહ્ય પરિણામો દેખાય તો ચારિત્રનો દોષ ઉપર લક્ષ જાય એની મુખ્યતા થાય. હા, વશ કરવા કરતા પણ કઠિન છે. એક ક્ષણ પણ ઉપયોગને આત્મામાં રાખવો એ ત્રણ લોકને વશ કરવા કરતાં પણ કઠણ છે. કેટલો પુરુષાર્થી અંતર્મુખ થતા હશે એ જો જોવા મળે તો મસ્તક નેમ્યા વિના રહીએ નહીં, શું એના બદલે એ તો જોવે નહીં, એને ચારિત્રનો દોષ જોવે અને એની મુખ્યતા થાય તો એ સ્વચ્છંદના કારણે એવું બને છે, બાહ્ય દ્રષ્ટિના કારણે એવું બને છે. અને બાહ્ય દ્રષ્ટિમાં સ્વચ્છંદ છે જીવનો. સત્પુરુષની ઉપેક્ષા થવી અથવા વિમુક્તા થવી, કોના કારણે? લોકભયને કારણે, સમાજભયને કારણે, પોતાની અપકીર્તિ ભયનો ભય થવાને કારણે, અથવા એમની આસપાસના વર્તુળમાં મારું અપમાન થાય છે માટે મારે આઘા રહેવું સારું, એમ ઉપેક્ષા થાય અને વિમુક્તા થાય એવું મારું ત્યાં અપમાન થયું હતું એટલે મને પણ એનાથી વિરુદ્ધ જવાનું મન થાય છે. આવા આવા કારણોથી ઉપેક્ષા થવી કે વિમુક્તા થવી એ સ્વચ્છંદનું કારણ છે. સત્પુરુષ કરતાં કુટુંબ પરિગ્રહાદિ પ્રત્યે અધિક રાગ રહેવો એ પણ સ્વચ્છંદ છે. પોતાની કલ્પના પ્રમાણે અથવા પોતા સમાન કલ્પના કરીને સત્પુરુષના વચનોનું તોલન કરવું, આના કરતાં તો હું સારા અર્થ કરી શકું છું, આમાં અર્થ તો મને આવડે છે, એમાં શું મોટી વાત છે, એટલું તો મને ખબર પડે છે. હા, અથવા તેને લૌકિક અર્થમાં ઘટાડવા, અલૌકિક આશયથી નીકળેલા એવા વચનોને લૌકિક અર્થમાં ઘટાડવા. એટલે કોઈ સામાજિક રીતે એનું જે કાંઈ મૂલ્ય થતું હોય એવી રીતે એનું મૂલ્ય કરવું, એમાં લૌકિક અર્થનું અર્થઘટન થાય છે. શું સામાજિક દ્રષ્ટિકોણથી એનું અર્થઘટન કરવું, આત્મકલ્યાણના દૃષ્ટિકોણથી નહીં, એમ સમાજમાં આમ થાય એને લઈને સમાજમાં આમ થાય, સમાજમાં આટલો લાભ થાય અથવા સમાજમાં આટલો નુકસાન થાય, એવી રીતે ઘણા એમાં ઘણા એંગલ છે, લૌકિક દ્રષ્ટિકોણના કેટલા એંગલ છે. એવી રીતે અથવા અતિશયોક્તિ ભાવા બોલે છે પણ હવે બહુ અતિશયોક્તિ કરે છે, એમ કે સત્પુરુષ કેટલીક વાત પણ આ ભલે જ્ઞાની છે પણ બહુ અતિશયોક્તિ કરી બેસે છે ક્યારેક ક્યારેક, અથવા બહુ ભાવાવેશમાં બોલે છે, આવેશમાં આવી જાય છે ભાવના એની, એવી રીતે વાત કરી લે છે. અથવા એ વખતે કંઈક જાગૃતિ નહીં રહેતી હોય એવું પણ લાગે છે, અજાગૃત ઉપયોગે કાંઈ વચનાલાપ કરતા હોય, એવું બધું જે કાંઈ લાગે એ સ્વચ્છંદને કારણે લાગે છે. શું પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ હોવા છતાં શાસ્ત્ર સ્વાધ્યાયને વધુ મહત્વ આપીને સત્સંગને ગૌણ કરવો, પ્રત્યક્ષ સમાગમને ગૌણ કરવો અને શાસ્ત્રને મુખ્ય કરવા એ સ્વચ્છંદને કારણે બને છે. સત્પુરુષના ઉપકારને છુપાવવો વાત એમની પાસેથી મળી હોય સત્પુરુષ પાસેથી અને પોતે પોતાના નામે ચડાવે, અથવા સત્પુરુષના ઉપકારને ઓળવવો એટલે ઉપકાર થયો હોવા છતાં પણ બિલકુલ ન ગણવો ઉપકારને, અથવા પોતાના અપ્રસિદ્ધ ગુરુને ગોપવીને પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ પ્રગટ કરવું માનાર્થે, કેમ કે એમાં પોતાને માન મળે, એમને તો આ જ્ઞાનીનું બહુ અમને આમ છે, ફલાણું છે નીનું છે, મળ્યું હોય બીજેથી પણ એમ કોઈ જ્ઞાનીની અપ્રસિદ્ધિ હોય અને કોઈની પ્રસિદ્ધિ હોય એવું બને, તો અપ્રસિદ્ધ પાસેથી મળ્યું હોય છતાં પ્રસિદ્ધિવાળાને લોલમાં લોલ કરીને માન વધારે મેળવવા માટે એના નામે ચડાવવું, એ માયાચારના પ્રકાર છે આ બધા, એ સ્વચ્છંદને કારણે બને છે. સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે તત્વ પ્રભાવના અથવા પ્રચારની અંગેની પ્રવૃત્તિ કરવી અને તે પોતાની રીતે કરતા સત્પુરુષની આજ્ઞાની અવગણના કરવી. કેટલાક જીવો તત્વપ્રચાર અને પ્રભા તત્વની પ્રભાવના ધર્મની પ્રભાવના કરવા અર્થેની જાહેર પ્રવૃત્તિઓ કરતા હોય છે, એમાં એમ કે ભાઈ આપણા ધર્મમાં આવી પરંપરા છે અને આપણા સંપ્રદાયમાં આવું બધું આપણે ચાલ્યું આવે છે માટે આપણે કરવું જોઈએ, એમાં પોતાનું સ્વલક્ષનો અભાવ હોય છે એટલે એ પ્રવૃત્તિ સ્વછંદે થાય છે. એ જીવો પોતાની રીતે એ પ્રવૃત્તિ કરે છે અને એમાં એ સત્પુરુષના આજ્ઞાધીનપણે રહીને એમની સૂચના અનુસાર એમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોતા નથી. આવો પ્રકાર પણ સમાજમાં ચાલે છે અને એ રીતે જીવ સ્વછંદે પ્રવર્તે છે. એના ઉપાયમાં એમ છે કે લોક દ્રષ્ટિથી દૂર રહીને જ્ઞાનીની આજ્ઞાએ અથવા પરમાર્થના એટલે આત્મકલ્યાણના લક્ષ્ય સહિત એની મુખ્યતામાં ધર્મ પ્રભાવના અને તત્વપ્રચારના કાર્યો કરવા, અને એ કાર્યો કરતા પણ પોતાના નિજ હિતની ખટક એને રહેવી જોઈએ કે હું કાંઈ બાહ્ય પ્રવૃત્તિમાં વધારે પડતો તો નથી ચાલ્યો જતો ને. સંબંધી વ્યાખ્યાન, એ વ્યાખ્યાનની કોઈ કુશળતા એટલે કુશળ વક્તા હોય અથવા લેખન કોઈ લેખકની કુશળતાવાળા, બે પ્રકારના ક્ષોભક્રમ હોય છે, કોઈને બોલવાનો અને કોઈને લખવાનો, અને કોઈને બે પણ બે ક્ષોભક્રમ પણ હોઈ શકે છે, કોઈને એ બેમાંથી એકાદ ક્ષોભક્રમ પણ હોય. એ પ્રકારના ક્ષોભક્રમની કુશળતાથી પોતાની મહત્તા દર્શાવવાની ઈચ્છા રહેવી, એના દ્વારા પોતાના લેખ દ્વારા અથવા પોતાના પ્રવચન દ્વારા પોતાની મુખ્યતા મહત્તા દર્શાવવાની ઈચ્છા રહેવી, આચાર્ય પ્રણીત ઉચ્ચ કોટીના આધ્યાત્મિક ન્યાય દર્શાવતા પોતાની મહત્તા દર્શાવવાનો મુખ્ય હેતુ રહેવો. વાત તો અધ્યાત્મશાસ્ત્રમાં આચાર્યોએ કરી હોય અને જાણે હું કહું છું એવો ટોન આવી જાય એની અંદર. આ વાત એમ કે આવી સરસ વાત, હું આવી ઊંચી વાત, આવી સૂક્ષ્મ વાત હું કરું છું એમ જીવને થઈ જાય, એ બધા સ્વછંદનો પ્રકાર છે. સત્શાસ્ત્રનો અવિનય થવો, ઓલી વક્તા માટે કે લેખક માટે વાત હતી, હવે શ્રોતા માટે વાત છે. સત્શાસ્ત્રનો અવિનય થવો, સત્શ્રવણની ઉપેક્ષા થવી અને તેથી સત્શ્રવણમાં અનિયમિતતા થવી, નિયમિત રીતે ઉપસ્થિત ન થવું, ગમે ત્યારે મન ફાવે ત્યારે આવવો. મોડા આવે છે ને એના માટે આપણે જરા વાત ચાલે છે કોઈ વાત, એ અભિનય છે શાસ્ત્રનો, પસંદ છે જીવનો. હેજી હા, પછી શાસ્ત્રજીના વિષય પ્રતિપાદનને છોડીને વિષયાંતરમાં પ્રવર્તવારૂપ પદ્ધતિ, તે વક્તાનો શાસ્ત્ર પ્રત્યેનો અભિનય છે. શાસ્ત્ર આચાર્યનું કે જ્ઞાનીનું સામે રાખે અને પછી ઉડાઉડ કરે વિષયમાં, ક્યાંય ને ક્યાંય વાત વહી જાય, પોતાને જ ખબર ન દે હું શું અહીંયા સામે વાત શું છે શાસ્ત્રમાં, હું વિષય શું ચલાવું છું. આ કોઈ નેતા ભાષણબાજી કરે એવો વિષય નથી કે ચાલો આપણે ભાષણ માઇક હાથમાં આવ્યું છે તો ભાષણ કર્યા કરીએ. સામે શાસ્ત્ર રાખીને જ્ઞાનીઓના આચાર્યોના કોઈના શાસ્ત્ર રાખીને વ્યાખ્યાન સ્વાધ્યાય કરવો જોઈએ અને એમના વચન અને વિષયને અડીને વાત કરવી જોઈએ, સ્પર્શીને વાત કરવી જોઈએ. ફૂડ આઉટ નહીં કરવાનું, ગમે ત્યારે વિષય ગમે ત્યાં ચાલ્યો જાય, એ શાસ્ત્રજીનો અભિનય, એ દર્શનને વધારનારી વાત છે, એ વક્તા માટે વાત છે. સમજમાં નહીં આવ્યા મેરે કો. સત્સંગમાં તો સમયસર આવવું જોઈએ, જ્યાં જતા ત્યાં તો સમયસર ઉપસ્થિત થવું જોઈએ. કેમ કે એ વસ્તુ સસ્તી નથી, એ વસ્તુ સસ્તી નથી, દુર્લભ વસ્તુ છે, મોંઘી ચીજ છે. એ આપણને ખબર ન રહીએ અથવા આપણને એનું મૂલ્યાંકન ન હોય તો પછી ગમે ત્યારે આવવાનું થાય, પછી એમાંથી કાંઈ આપણને લાભ થવાનું કારણ ન બને, કેમકે પહેલેથી જ મૂલ્ય નથી આપણને એ વાતનું. આપણે કોના માટે સત્સંગ કરીએ છીએ આ સવાલ છે. કોના માટે જઈએ છીએ, આપણા માટે કે બીજા માટે? તો અનંતકાળમાં આપણે આપણું આત્મકલ્યાણ કર્યું નથી, હવે કરવાનો પ્રસંગ છે. ટ્રેનમાં આપણે મોડું પહોંચીએ તો ચાલે નહીં, પ્લેનમાં મોડા પહોંચીએ તો ચાલે નહીં, બસમાં મોડા પહોંચીએ તો ચાલે નહીં. અરે નોકરી કરતા હોય તો નોકરીમાં મોડા પહોંચો એ ન ચાલે. અને ઘણી એવી કંપનીમાં તો એ કાર્ડ સિસ્ટમ છે, આઉટ ઓફ ટાઈમ હોય એટલે તમારા ત્યાં પગાર કપાઈ જાય દિવસનો. તો જ્યાં રૂપિયાના પાઈનો હિસાબ છે ત્યાં તો આપણે બરાબર સાવધાની રાખીએ છીએ, અને આત્મકલ્યાણના વિષયમાં આપણને દરકાર ન હોય તો એ સ્વચ્છંદ નથી તો બીજું શું છે? ગરજવાન થઈને ગુરુદેવ તો કેવો સમર્થ દ્રષ્ટાંત આપતા હતા કે 32 લાખ વિમાનનો સાહેબો કેટલો સાહેબો એટલે ધણી કહેવાય, એક એક દેવના વિમાનમાં અસંખ્ય દેવો હોય, કેટલા? હિન્દુસ્તાનની સંખ્યા નહીં, આખા વિશ્વની સંખ્યા 6 કરોડની છે આપણે, 6 અબજની, એટલા નહીં, અબજોના અબજો એને અસંખ્ય કહે છે. અબજોના અબજો, ખરવોના ખરવો, નિખરવોના નિખરવો, પલ્યોપમોના, એની 12ની સંખ્યા એ અસંખ્યમાં જાય છે મેથેમેટિકમાં. એક એક વિમાનમાં એટલા દેવોની સંખ્યા હોય. અહીંયા તો બધા હજી ભિખારા છે કેટલાક એમાંથી, અહીંયા જે 70 કરોડની વસ્તી છે એમાં 80% ભિખારી માણસો ગણાય છે લો લેવલમાં. ઓલા તો બધા પુણ્યવંત દેવો, બધા પુણ્યવંત છે. જેની મોજડીમાં રતન હોય, જોડામાં ખંખેરે તો રતન નીકળે અંદરથી, ધૂળ ખંખેરે જોડાની તો અંદરથી રતન ખરે. એવા પુણ્યવંત અસંખ્ય દેવો એક વિમાનમાં હોય, એવા 32 લાખ વિમાનનો ધણી કહેવાય. એ સાંભળવા બેહે ત્યારે ગલુડિયાની જેમ બેહે સમોસરણમાં, એટલી પાછું જ્ઞાની છે, પાછું એમ અજ્ઞાની નથી, જ્ઞાનનો અહંભાવ નથી કે હું પણ જ્ઞાની છું, મને પણ ખબર છે કે આત્માનું કલ્યાણ કેમ થાય, મને ખબર છે, ખબર છે છતાંય, એવો દ્રષ્ટાંત ગુરુદેવ આપતા. સત્શ્રવણ કેટલા વિનમ્ર ભાવે થવું જોઈએ એનું એ દ્રષ્ટાંત છે. સર્વજ્ઞ વિતરાગની પ્રતિમામાં વિકૃતિ કરવી, ફેરફાર કરવો અથવા તેની સ્થાપનાનો વિરોધ કરવો કે નિષેધ કરવો, તે બધો સ્વચ્છંદ છે. વિતરાગની પ્રતિમા જીને પ્રતિમા જીને સાર છે. જેવા સમૂહ શરણમાં સાક્ષાત જીનેન્દ્ર પરમાત્મા બિરાજમાન હોય એવી જ એમની પ્રતિમા હોય, એમાં ફેરફાર ન કરાય. ફેરફાર કરે એ બધો સ્વતંત્ર છે. કોઈ ચક્ષુ લગાડે ને કોઈ દાગીના લગાડે ને કોઈ કાંઈક કરે છે, હા, એ બધા ફેરફારો સ્વતંત્ર છે. વિતરાગને હોઈ શકે જેવા છે એવા, સમોસરણમાં જેવા હોય એવી જ એમની પ્રતિમા, એમની પ્રતિકૃતિ છે. પ્રતિમા છે એટલે પ્રતિકૃતિ છે. અને એમની સ્થાપનાનો વિરોધ કરવો કે એની સ્થાપનાનો નિષેધ કરવો કોઈ પણ છળ પકડીને, એ પણ સ્વચ્છંદ છે. બારંગનો સાર શુદ્ધાત્માનુભૂતિ પ્રાપ્ત એવા સત્પુરુષના, જેને બારંગનો સાર એવી જે સ્વાત્માનુભૂતિ છે એ જેને પ્રાપ્ત કરી લીધી છે, એવા સત્પુરુષના એક વચનમાં અનંત આગમ રહેલા છે. તેમ છતાં તેમના વચનો સંમત કરવા અર્થે બીજા બીજા આગમનો આધાર, આગમના આધારનો આગ્રહ રાખવો. એમણે કીધું તો ઠીક છે, પણ બીજા શાસ્ત્રોમાં વાત છે કે નહીં, તો કે તને વિશ્વાસ નથી. એ આગમ જ છે. કૃપાળુ દેવ તો જોરથી કહે છે, અમે કહીએ છીએ તે વાત તમને આગમમાંથી કદાચ મળશે, ન મળે તો આ આગમ જ છે એમ જાણવું. કેમ કે એમના શ્રીમુખમાંથી આગમ જ જરે છે, પછી પ્રશ્ન ક્યાં છે? શું બીજા આગમનો પ્રશ્ન રહેતો નથી. શ્રીમદજીએ ગાયું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર. આ બહુ ક્રાંતિકારી ગાથા છે. 11મી આત્મસિદ્ધિ લખી ત્યારે બધાને વાંચવા નહોતા દેતા, આજ્ઞા આપતા કે આને વાંચવાનું, નાને નહીં વાંચવાનું. કેમ કે લોકો ઊંધું લેતા હતા. અરે આ તો જીનેન્દ્ર ભગવાનને પાછળ મૂક્યા છે અને પ્રત્યક્ષ સદગુરુને પોતાને સદગુરુ કરી છે, માન મેળવવું છે, પૂજાવવું છે, એટલે ભગવાનને પણ પાછળ મૂક્યા છે. પછી એમને એમ કહ્યું કે એવો લક્ષ્ય થયા વિના ઉગે ને આત્મવિચાર, આત્મકલ્યાણનો વિચાર જ એમને ઉગ્યો નથી. જો આ લક્ષ્ય ન થયું હોય તો એટલા પ્રત્યક્ષ પરોક્ષના તફાવતને જે સમજતો નથી તે હજી આત્મકલ્યાણના વિચારમાં પણ આવ્યો નથી. એટલી બધી વાત લઈ લીધી છે, એ લોકોને સમજાય નહીં એટલે પછી ઊંધું લઈ દે. ઉપરોક્ત ગાથા અનુસાર પ્રત્યક્ષ સત્પુરુષનો ઉપકાર અર્થાત ભક્તિ નહીં થતાં ગુણસ્થાન આદિનું માપ મુખ્ય કરીને, એ તો ચોથા ગુણસ્થાને છે, અને ભલે મહાવીર ભગવાન પણ અત્યારે તો સિદ્ધાલયમાં છે ને, ભક્તિમાં ન્યૂનતા થવી અથવા અભક્તિ થવી અથવા પરોક્ષ અન્ય જ્ઞાનીઓની પ્રત્યક્ષ જ્ઞાનીની સાથે તુલના કરવી, આ બધી ગડબડ સ્વચ્છંદને લઈને થાય છે એમ કહેવું છે. પછી પ્રત્યક્ષ જ્ઞાનીની અતિશય ભક્તિને નિમિત્ત પ્રધાનતા સમજવી, કોઈ બહુ ભક્તિ કરે છે ને માટે આને નિમિત્તનો મુખ્યતા થઈ ગઈ લાગે છે, એ પણ સ્વચ્છંદની વાત છે. બસ અહીં સુધી વાત છે, એટલા પોઈન્ટ લીધા છે. શું કહે છે? એવા કારણોમાં સૌથી મુખ્ય કારણ સ્વચ્છંદ છે, અને જેને સ્વચ્છંદ મંદ થયો છે, જેને સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને માટે પ્રતિબદ્ધતા ઇત્યાદિ બંધન કો ઇત્યાદિ બંધનને દૂર કરવાનો સર્વોત્તમ ઉપાય જો કોઈ હોય એના ઉપરથી આપ વિચાર કરશો. અને એ વિચાર જે કાંઈ યોગ્ય લાગે, એ વિચાર થવાથી જે કાંઈ યોગ્ય લાગે તે અમને પૂછજો. અને આ માર્ગથી કંઈ બીજું યોગ્ય યદી કુછ યોગ્યતા પ્રાપ્ત કરેંગે, આ માર્ગથી કંઈક યોગ્યતા પ્રાપ્ત કરશો તો ગમે ત્યાંથી પણ ઉપશમ પ્રાપ્ત થશે, એટલે ઉપશમ સમ્યક દર્શન સુધી પહોંચી જશો. શું કહેવું છે? કે જેને સ્વચ્છંદ મંદ કર્યો છે એવા પુરુષના માટે પ્રતિબંધ ઇત્યાદિ બંધનને દૂર કરવાનો સર્વોત્તમ ઉપાય જો કોઈ હોય તો એનો આ ઉપરથી તમે વિચાર કરશો. એ પ્રતિબંધ ચાર પ્રકારના છે એ વાત એમણે અહીંયા સ્પષ્ટ કરી છે. લોક સંબંધી પ્રતિબંધ, કુટુંબ સંબંધી પ્રતિબંધ, દેહાભિમાનરૂપ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પરૂપ પ્રતિબંધ. આ ચાર જગ્યાએ જીવ અટકે છે અને પોતાના આત્મકલ્યાણને ચૂકે છે. એ ચારે પ્રતિબંધમાંથી નીકળવું હોય તો સત્પુરુષની આજ્ઞામાં પૂરેપૂરો આવી જાય તો ચારેય પ્રતિબંધ છૂટી જાય, નહીંતર એક એક પ્રતિબંધને તોડવામાં પરસેવો ઉતરે એવી વાત છે. હજી સમાજ પ્રતિબંધ તો ઓછા વધતા પ્રમાણમાં માણસ છોડી શકે છે, પણ કુટુંબ પ્રતિબંધ છોડવો એ બહુ મુશ્કેલ પડે છે. કેમ કે કુટુંબમાં મારાપણું છે એ ઘણું દ્રઢ કરેલું છે. કેટલું દ્રઢ કર્યું છે એનો હિસાબ પોતે કોઈ દી કાઢ્યો નથી, એટલું બધું દ્રઢ કર્યું છે. દ્રષ્ટાંત લઈએ છે ને કે એક બાળક જ્યાં માના પેટમાં આવે છે ને ત્યાંથી ઉત્સાહ એનો વધતો જાય. શું મારું બાળક, મારું બાળક તે. અને એ જન્મે ત્યારથી એને પોતાપણું વધતું જાય, આ મારી માં, આ મારી માં, આ મારી માં. એ જે રસ ચડે છે પોતાપણાનો એનો હિસાબ કિતાબ કોઈ દિવસ જીવે કાઢ્યો નથી. પછી પોતાપણું મૂકવાનો વારો આવે ત્યારે કોઈ રીતે જીવ મૂકી શકતો નથી. જાણે અજાણે કુટુંબ પ્રતિબંધ આત્મકલ્યાણમાં આડો આવે છે અને આત્મકલ્યાણ થવા દેતું નથી. શરીર પ્રતિબંધ તો એથી વધારે ખરાબ છે. શરીરની અનુકૂળતાને વિકલ્પો અને એની પરિણતિ એવી થઈ ગઈ છે, પરિણતિ જ થઈ ગઈ છે જીવને, શું કે વગર વિચારે ને વગર વિકલ્પે દેહાત્મ બુદ્ધિ એ જીવના પરિણામો થયા કરે છે. અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ પણ એ તો ત્યાર પછીની જે બહુ ઝીણી વાત છે. વિપરીત અભિપ્રાયને લઈને કોઈ પણ રીતે વિકલ્પો શાંત થતા નથી, અથવા વિપરીત અભિપ્રાય છૂટ્યા પછી પણ એકત્વ બુદ્ધિને લઈને જે વિકલ્પો ચાલે છે એ વિકલ્પોનો પ્રતિબંધ છે એ તોડવા માટે તો કોઈ અલૌકિક પુરુષાર્થનું પરાક્રમ જીવ કરે ત્યારે અહીંયાથી છૂટે છે જીવ. જી કેમ અનેક પ્રકારના વિપરીત અભિપ્રાય નથી? કેટલા પ્રકારના વિપરીત અભિપ્રાય છે? આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ છે કે નહીં, કરતા બુદ્ધિ, આ બધા વિપરીત અભિપ્રાયો છે ને. દેહ અભિમાન એટલે અહંપણું, પોતાપણું. અભિમાન એટલે પોતાપણું, અહંકાર, પોતાપણાનો ભાવ. એમ ઓલું અભિમાન નહીં, મેં અચ્છા દેખાવ, એવું વાત નહીં, એ નિષ્ઠુર વાત નહીં. મેરા દેખાવ અચ્છા હો, મેરે કપડે અચ્છે હો, એવું વાત નહીં. શું કહ્યું કે ચારે પ્રકારના પ્રતિબંધ છે એને દૂર કરવાનો સર્વોત્તમ ઉપાય જો કોઈ છે તો આણા એ ધમ્મો અને આણા એ તવો ઈ છે, એમ કે છે. શું તે આ ઉપરથી આપ વિચાર કરશો અને એ વિચારતા જે કોઈ યોગ્ય લાગે, જે કાંઈ પૂછવા જેવું લાગે તો અમને પૂછજો, અમે એ વિષયમાં સ્પષ્ટીકરણ હજી ઘણું આપી શકીએ એવું છે. એટલે કૃપાલુદેવના જ્ઞાનમાં તો આ વિષય બહુ છે, ઘણો છે. કેટલી જગ્યાએ એમણે બહુ જ કુશળતાથી આ વિષયનું પ્રતિપાદન કર્યું છે. અને આ માર્ગથી કાંઈક યોગ્યતા પ્રાપ્ત થાય અને એવી રીતે આજ્ઞાધીનપણે વર્તતા જો કોઈ યોગ્યતામાં આવો તો ગમે ત્યાંથી પણ ઉપશમ મળશે, તમારો દર્શન મોહ ઉપશમ થઈ જશે. દબાવવો નહીં પડે, ઉપશમ છે, જરૂર ઉપશમ થઈને ઉપશમ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકશો તમે, એમ કે છો. ઉપશમ મિલે એટલે ઉપશમ મળે, અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષની શોધમાં રહેજો, એમ કે છે. એટલે ઓળખવાનો પ્રયત્ન કરજો, એમ કહેવું છે. એટલે લલ્લુજી તો બહુ ભક્તિવાળા હતા, છતાંય એમને લખ્યું છે ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરાય એવા પુરુષની શોધમાં રહેજો. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે, ઠીક. બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે, પહેલા લોકો બીજું સાધન કરે છે ને આ વાત રહી જાય છે. બીજા સાધન જીવ કરવા જાય છે આત્મકલ્યાણ માટે, અને મૂળમાં જે વાત કરવી છે એ કરી જાય છે. એના સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચાર કરવાથી પણ પ્રતીતમાં નહીં આવે, પ્રતીત નહીં થાય. આ સિવાયનો બીજો કોઈ મોક્ષનો માર્ગ છે એ વિચારવાથી પણ તમને પ્રતીત નહીં થાય. કદાચ વિકલ્પ બીજો આવે અને બીજી પ્રતીત થાય તો બતાવજો કે ભાઈ અમને તો આમ પણ લાગે છે, અમને તો આમ પણ લાગે છે. શું કે જેથી કંઈ કે જે કંઈ યોગ્ય હશે તે બતાવી શકાશે. તો કે તમ પ્રશ્ન ઉઠેનો વાંધો નથી, એના માટેનું સમાધાન બતાવી શકાશે. પણ આ સિવાય બીજો માર્ગ અમને લાગતો નથી, તમને લાગે તો જરૂર કહેજો, એનું સમાધાન આપશું અમે તમને, એમ કહે છે. શું શું કહ્યું કે યથાર્થ વિચાર કરશો તો તમને બીજી વાત લાગશે જ નહીં, એમ કે છે. બીજી વાતને પ્રતીત આવશે જ નહીં યથાર્થ વિચારમાં. તો છતાંય કોઈ બીજો વિકલ્પ આવે તો જરૂર બતાવજો, એના ઉપર અમે સમાધાન આપશું, એમ કે છે. માણસ પોતાના જીવનની શરૂઆતનો વિચાર કરે તો એને સમજાય એવું છે કે પોતે એકડો શીખ્યો એવો કયો મનુષ્ય છે કે જેને શીખડાવ્યા વિના એકડો શીખ્યો હોય, પછી ભલે માસ્તર હોય કે એની માતા હોય કે ઘરનો કોઈ એક વ્યક્તિ હોય. છોકરો 3-4-5 વર્ષનો થયો છે અને એને હવે એકડો શીખડાવવો જરૂરી છે, અને એકડો વગર શીખડાવે શીખો એવો એક જણ લાવી દો. હે, પોતાના જીવનનો વિચાર કરે તો બરાબર છે. ત્યારે આ તો સંસાર આખો તરવાની વાત છે, કેટલું મોટું કામ છે. એક નાનામાં નાનું કામ જેને આપણે એકડો શીખવાની વાત કરીએ છીએ, શીખવો ત્યારે આપણે શીખ્યા છે. કેમને શીખ્યા છે? તપાસી લ્યો ને બધા આપણે. હે, અને હજી આપણા ઘરમાં રોજ બાળકને આપણે તૈયાર કરીએ છીએ તો કેવી રીતે કરીએ છીએ? રાજા મહારાજા શહેનશાહોના પ્રિન્સ બધા હોય છે, જાય છે કે નહીં નિશાળે? એ નિશાળ ઘરમાં ન ખોલી દે, માસ્તર ન કે ભાઈ બધા અહીંયા આવવાનું છે. એક એક સબ્જેક્ટના પ્રોફેસરને નિષ્ણાત લોકોએ મારા ઘરે આવીને મારા છોકરાને ભણાવો. હે, નહીં. દશરથ રાજાએ રામચંદ્રજીને વશિષ્ઠના આશ્રમમાં મોકલ્યા હતા, ગુરુ વશિષ્ઠના આશ્રમમાં મોકલેલા, નહીતર એ તો 3 જ્ઞાન લઈને જન્મ્યા હતા. એ તો જ્ઞાની પુરુષ, જન્મ પૂર્વ ભૌતિક જ્ઞાન લઈને આવેલા છે. એ તો દશરથ રાજાએ એમને ગુરુ વશિષ્ઠના આશ્રમમાં મોકલ્યા હતા, અને શ્રીકૃષ્ણને એમના પિતાશ્રીએ સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલ્યા હતા. શું? એમના જે જ્યાં ભણ્યા હતા એ સાંદીપની ઋષિ નામના ઋષિ હતા, એના આશ્રમમાં સુદામાની સાથે ભણ્યા હતા ને. અમારે કાવ્ય આવતું હતું, આપણે હારે ભણતા હતા ને હારે લાકડા વીણવા જતા હતા ને હારે આપણે ગુરુની સેવા કરતા હતા ને ભક્તિ કરતા હતા ને બધું. તને સાંભળે છે, મને તો કાંઈ વિસરાતું નથી, હું એમ કરીને એક કાવ્ય આવતું હતું, કવિતા આવતી હતી. અમારે કહેવાનો મતલબ શું છે કે એ લોકો તો યુગ પુરુષ હતા, એ તો મોટા મહાત્માઓ હતા, યુગ પુરુષ હતા, સમર્થ જ્ઞાનીઓ હતા. શું? કે જેના નામે આજે ભગવાન કહીને સંપ્રદાય ચાલે છે, જેને લોકો ભગવાન ગણીને આજે એના સંપ્રદાયમાં ચાલે છે, એવા મહાપુરુષ થઈ ગયા. શું? જૈન દર્શનમાં મહાપુરુષ તરીકે એ લોકોનો ઇતિહાસ છે. શું? એ પણ એમની અવસ્થામાં એમના શ્રી ગુરુ પાસે ગયા એવી વાત શું કરવા આવે છે? એવી વાત શું કરવા આવે છે? એ તો બધા જ્ઞાની હતા. અને સમર્થ એવા આચાર્યોએ અને મુનિઓએ પોતાના ગુરુની ભક્તિ, જબરજસ્ત ભક્તિ કરી છે. કેવી? જબરજસ્ત ભક્તિ કરી છે. ગુરુ કી મહિમા વર્ણઈ ન જાય, ગુરુ નામ જપો મન વચકાય. શું? કેમ કે એક ખ્યાલ આવે છે કે મને એક દિવસ કોઈ ગુરુ મળ્યા છે, કે જે ન મળ્યા હોત તો હજી અનંતકાળ સુધી હું સંસારમાં દુઃખી થતો હોત. હવે મારો અનંતકાળ સુધરી ગયો એનું કારણ એક વખત એક ગુરુ મળી ગયા એ છે. ભૂલી નથી શકતા, વિસ્મરણ નથી કરી શકતા, અને એમાં જરા પણ નિમિત્ત પ્રધાનતા આવે છે એવી બિલકુલ વાત છે નહીં. એ તો અસરળતાની વાત છે, એમાં નિમિત્ત પ્રધાનતા ગણવી એ તો અસરળતાની વાત છે. એ રીતે એમણે આ વિષયને બહુ સારી રીતે આ સ્થળે પ્રતિપાદન કર્યો છે, અને બીજા અનેક પત્રોમાં પણ આ વિષય ઉપર એમણે અસાધારણ રીતે કલમ ચલાવી છે,
ક્યાંક ક્યાંક આપણે સ્વાધ્યાયમાં આવશે ત્યારે વિચારશું. હા, સુધી રાખશું.